માથીની લખેલી સુવાર્તા અધ્યાય 18. તે જ સમયે શિષ્યોએ ઈસુની પાસે આવીને કહ્યું કે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ત્યારે ઈસુએ એક બાળકને પોતાની પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને તેઓને કહ્યું કે હું તમને નિશ્ચય કહું છું કે જો તમારું બદલાણ નહીં કરો અને બાળકોના જેવા નહીં થાવ તો સ્વર્ગના રાજ્યમાં તમે પ્રવેશ નહીં કરી શકો. માટે જે કોઈ પોતાને આ બાળકના જેવો નમ્ર કરશે તે સ્વર્ગના રાજ્યમાં સૌથી મોટો છે. વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો સ્વીકાર કરે છે તે મારો પણ સ્વીકાર કરે છે. પણ આ નાનાઓ જેઓ મારા પર વિશ્વાસ કરે છે તેઓમાંના એકને જે વ્યક્તિ પાપ કરવા પ્રેરે તે કરતા તેના ગળે ભારે પથ્થર બંધાય અને સમુદ્રના ઊંડાણમાં ડૂબાડાય એ તેને માટે સારું છે. માનવ જગતને અફસોસ છે કારણ કે જે વસ્તુઓને કારણે લોકો પાપ કરે છે આવી વસ્તુઓ તો બનવાની અગત્ય છે, પણ તે વ્યક્તિને અફસોસ છે જે બીજાને પાપ કરાવવા જવાબદાર છે. માટે જો તારો હાથ અથવા પગ તને પાપ કરવા પ્રેરે તો તેને કાપી નાખીને તારી પાસેથી ફેંકી દે. તારા બે હાથ અથવા બે પગ છતાં તું અનંત અગ્નિમાં નંખાય તેના કરતા હાથ અથવા પગે અપંગ થઈ જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. જો તારી આંખ તને પાપ કરવા પ્રેરે તો તેને કાઢી નાખીને તારી પાસેથી ફેંકી દે. બંને આંખ છતાં તું નરકાગ્નિમાં નંખાય તેના કરતા એક આંખ સાથે જીવનમાં પેસવું એ તારે માટે સારું છે. સાવધાન રહો કે આ નાનાઓમાંના એકનો પણ અનાદર તમે ન કરો, કેમ કે હું તમને કહું છું કે સ્વર્ગમાં તેઓના સ્વર્ગદૂત મારા સ્વર્ગમાંના પિતાનું મુખ સદા જુએ છે. કેમ કે જે ખોવાયેલું છે તેને બચાવવાને માણસનો દીકરો ઈસુ આવ્યો છે. તમે શું ધારો છો? જો કોઈ વ્યક્તિની પાસે 100 ઘેટા હોય અને તેમાંથી એક ભૂલું પડે તો શું 99ને પહાડ પર મૂકીને તે ભૂલા પડેલા ઘેટાને શોધવા જતો નથી? જો તેને મળે તો હું તમને નિશ્ચય કહું છું કે જે 99 ભૂલા પડેલા ન હતા તેઓના કરતા તેને લીધે તે વધારે ખુશ થાય છે. એમ આ નાનાઓમાંથી એકનો નાશ થાય એવી તમારા સ્વર્ગમાંના પિતાની ઈચ્છા નથી. વળી જો તારો ભાઈ તારી વિરુદ્ધ અપરાધ કરે તો જા અને તેને એકાંતમાં લઈ જઈને તેનો દોષ તેને કહે. જો તે તારું સાંભળે તો તે તારા ભાઈને મેળવી લીધો છે, પણ જો તે ન સાંભળે તો બીજા એક બે માણસને તારી સાથે લે, એ માટે કે દરેક બાબત બે અથવા ત્રણ સાક્ષીઓના મુખથી સાબિત થાય. જો તેઓનું માન્ય ન રાખે તો મંડળીને કહે, અને જો તે વિશ્વાસી સમુદાયનું પણ માન્ય ન રાખે તો તેને બિન યહૂદીઓ તથા દાણીઓના જેવો ગણ. હું તમને નિશ્ચય કહું છું કે જે કંઈ તમે પૃથ્વી પર બાંધશો તે સ્વર્ગમાં બંધાશે અને જે કંઈ તમે પૃથ્વી પર છોડશો તે સ્વર્ગમાં છોડાશે. વળી હું તમને સાચે જ કહું છું કે જો પૃથ્વી પર તમારામાંના બે જણ કંઈ પણ બાબત સંબંધી એક ચિત્તના થઈને માગશે તો મારા સ્વર્ગમાંના પિતા તેઓને માટે એવું કરશે. કેમ કે જ્યાં બે અથવા ત્રણ મારે નામે એકઠા થયેલા હોય ત્યાં તેઓની મધ્યે હું છું. ત્યારે પિત્તરે ઈસુની પાસે આવીને કહ્યું કે ઓ પ્રભુ, મારો ભાઈ મારી વિરુદ્ધ કેટલી વાર અપરાધ કરે અને હું તેને માફ કરું? શું 7 વાર સુધી? ઈસુએ તેને કહ્યું કે 7 વાર સુધીનું હું તને કહેતો નથી, પણ 70 ગણી 7 વાર સુધી હું કહું છું. એ માટે સ્વર્ગના રાજ્યને એક રાજાની ઉપમા અપાય છે કે જેણે પોતાના ચાકરોની પાસે હિસાબ માંગ્યો. તે હિસાબ લેવા લાગ્યો ત્યારે તેઓ એક દેવાદારને તેમની પાસે લાવ્યા, જેણે જીવનભર કમાય તો પણ ના ભરી શકાય તેટલું દેવું હતું. પણ પાછું આપવાનું તેની પાસે કંઈ ન હોવાથી તેના માલિકે તેને, તેની પત્ની, તેના બાળકોને તથા તેની પાસે જે હતું તે સગળું વેચીને દેવું ચૂકવવાની આજ્ઞા કરી. એ માટે તે ચાકરે તેને પગે પડીને વિનંતી કરતા કહ્યું કે માલિક, ધીરજ રાખો અને હું તમારું બધું દેવું ચૂકવી આપીશ. ત્યારે તે ચાકરના માલિકને અનુકંપા આવી, તેથી તેણે તેને જવા દીધો અને તેનું દેવું માફ કર્યું. પણ તે જ ચાકરે બહાર જઈને પોતાના સાથી ચાકરોમાંના એકને જોયો જેને 3 મહિનાના પગાર જેટલું દેવું હતું. ત્યારે તેણે તેનું ગળું પકડીને તેને કહ્યું કે તારું દેવું ચૂકવ. ત્યારે તેના સાથી ચાકરે તેને પગે પડીને વિનંતી કરતા કહ્યું કે ધીરજ રાખ અને હું તારું દેવું ચૂકવી આપીશ. તેણે તેનું માન્યું નહીં, પણ જઈને દેવું ચૂકવે નહીં ત્યાં સુધી તેણે તેને જેલમાં પુરાવ્યો. ત્યારે જે થયું તે જોઈને તેના સાથી ચાકરો ઘણા દિલગીર થયા. તેઓએ જઈને તે સઘળું પોતાના માલિકને કહી સંભળાવ્યું. ત્યારે તેના માલિકે તેને બોલાવીને કહ્યું કે અરે દુષ્ટ ચાકર, તેં મને વિનંતી કરી માટે મેં તારું તે બધું દેવું માફ કર્યું. મેં તારા પર જેવી દયા કરી તેવી દયા શું તારે પણ તારા સાથી ચાકર પર કરવી ઘટિત નહોતી? તેના માલિકે ગુસ્સે થઈને તેનું બધું દેવું ચૂકવે ત્યાં સુધી તેને પીડા આપનારાઓને સોંપ્યો. એ પ્રમાણે જો તમે પોતપોતાના ભાઈઓના અપરાધ તમારા હૃદયપૂર્વક માફ નહીં કરો તો મારા સ્વર્ગીય પિતા પણ તમને એમ જ કરશે.